एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार, આજે આપણે એક ખાસ નવલકથાની વાત કરવાના છીએ, રોબર્ટ મોર્ગનની ગેપ ક્રીક।
હા, ગેપ ક્રીક। રોબર્ટ મોર્ગનનું નામ સાંભળીએ એટલે તરત પેલી એપલેશિયન પર્વતમાળા યાદ આવે, ખરું ને?
બિલકુલ, મોર્ગન પોતે ત્યાં જ ઉછર્યા છે, નોર્થ કેરોલિનાના પહાડોમાં, એટલે એમનું જે લખાણ છે એમાં એ માટીની સુગંધ આવે છે।
સાચી વાત, એમનો પ્રયાસ હંમેશા એ રહ્યો છે કે પેલો ભૂતકાળ જે ભૂલાઈ રહ્યો છે ત્યાંની પરંપરાઓ, લોકોનું ડહાપણ, એ બધું સચવાઈ રહે।
અને ગેપ ક્રીક તો એમની બહુ જ મહત્વની કૃતિ ગણાય, 1999માં પ્રકાશિત થઈ।
અને પછી પેલી ઓપરા વિનફ્રેની બુક ક્લબમાં આવી ને 2000માં, પછી તો દુનિયાભરમાં પહોંચી ગઈ।
ના, એને લીધે બહુ મોટી ઓળખ મળી। અમેરિકન સાહિત્યમાં જે વાસ્તવવાદ છે અને પ્રાદેશિક સાહિત્ય જેને કહીએ એમાં એનું મોટું સ્થાન છે।
ચોક્કસ, અને વાર્તાનો જે સમય છે છેક 1900ની સાલ, 20મી સદીની બસ શરૂઆત જ।
હા, અને સ્થળ પણ એવું જ, એપેલેશિયાનો એકદમ અંતરિયાળ ગામડાનો વિસ્તાર। એટલે આજે આપણે શું કરીશું કે આ વાર્તાના ઊંડાણમાં જઈશું।
બરાબર,
એક યુવાન જોડું છે, નવા નવા પરણેલા, એમના લગ્નનું પહેલું જ વર્ષ, અને એ વર્ષમાં એમને જે સંઘર્ષ કરવો પડે છે, ટકી રહેવા માટે જે લડત આપવી પડે છે એની વાત કરીશું।
એટલે ખાલી જૂની વાર્તા નથી પણ એમાં કંઈક એવું છે જે આજે પણ આપણને સ્પર્શશે।
બિલકુલ, માનવ મનોબળ, સહનશક્તિ, એ બધી વાતો છે। તો શરૂઆત કરીએ મુખ્ય પાત્રોથી, જુલી અને હેન્ક। કોણ છે આ લોકો?
તમે જ કહો ને।
સારું, તો વાર્તા કહેનાર મુખ્ય પાત્ર એ છે જુલી હાર્મન રિચાર્ડ્સ। ઉંમર ખાલી 17 વર્ષની, પણ એના અનુભવો એની ઉંમર કરતાં ઘણા મોટા છે।
હા, એવું લાગે છે ને વર્ણન પરથી।
બહુ જ હોશિયાર છોકરી છે, વ્યવહારુ છે, અને નાની ઉંમરમાં જેણે નુકસાન જોયું છે, પિતાનું મૃત્યુ થયું, પછી કુટુંબની જમીન જતી રહી, અને એ પછી તરત જ 18 વર્ષના હેન્ક રિચાર્ડ સાથે એના લગ્ન થઈ જાય છે। લેખકે એના હાથનું વર્ણન કર્યું છે, ખબર છે? એમ કહ્યું છે કે એ ક્યારે સ્થિર નથી રહેતા, જાણે સતત કામ, સતત પરિશ્રમ એની નિશાની।
અને હેન્ક, જુલીનો પતિ, 18 વર્ષનો યુવાન, એટલે જોશ તો હોય જ, મહેનતું પણ છે।
હા, મહેનતું છે, પણ થોડો મહત્વાકાંક્ષી પણ ખરો, અને ક્યારેક પેલું થોડું અભિમાન પણ આવી જાય।
ઉંમર સહજ છે કદાચ, જુલીને પ્રેમ કરે છે એ વાત તો છે જ।
હા, એ તો છે, પણ થોડો આવેગ પણ છે એનામાં, પોતાનું ધાર્યું કરાવવાની વૃત્તિ, એ બંને માટે સારું ભવિષ્ય બનાવવા માંગે છે, એ વાત સાચી। એટલે જ લગ્ન પછી તરત તેઓ પેલું નોર્થ કેરોલિના છોડી દે છે
અને સાઉથ કેરોલિના જાય છે, પેલી ગેપ ક્રીક નામની ખીણમાં, કારણ કે હેન્કને ત્યાં કામ મળ્યું હોય છે।
બરાબર, અને ત્યાં એક જમીનદાર છે, પેન્ડરગ્રાસ્ટ, એમની પાસેથી એક નાનકડું ઘર ભાડે રાખે છે।
એટલે શરૂઆત તો આશા સાથે થાય છે, નવું ઘર, નવું જીવન।
હા, શરૂઆતમાં થોડો રોમાન્સ પણ હોય છે, યુવાનીનો ઉત્સાહ, નવા લગ્નનો આનંદ, પણ એ બધું લાંબુ ટકતું નથી।
કેમ, શું થાય છે?
વાસ્તવિકતા સામે આવે છે। જુલીના રોજિંદા કામનું વર્ણન જોઈએ ને તો ખ્યાલ આવે, આખો દિવસ કામ, શાકભાજી સમારવાના, અથાણા ભરવાના, સાબુ પણ જાતે બનાવવાનું,
અરે બાપરે,
કપડાં ધોવા માટે નદીએ જવાનું, પછાડી પછાડીને ધોવાના, એટલે એને સમજાય છે કે લગ્ન વિશે એણે જે કલ્પના કરી હતી અને જે હકીકત હતી એમાં બહુ ફરક હતો।
બરાબર,
આ પહાડી જીવન એટલે સતત મજૂરી, ટકવું હોય તો કામ કરવું જ પડે,
અને અહીંથી જ કદાચ એમની અસલી કસોટી શરૂ થાય છે, નહીં? પાનખર, શિયાળો, એ બધું આવે છે।
હા, અને આ નવલકથાની એક ખાસ વાત એ છે કે એમાં કોઈ ખલનાયક નથી, કોઈ વિલન નથી। લડાઈ કોની સામે છે?
લડાઈ છે પ્રકૃતિ સામે, એની બેફિકરાઈ સામે, ગરીબી સામે, અને ક્યારેક તો પોતાના નસીબ સામે પણ। સવાલ એ છે કે ખાલી પ્રેમ, હિંમત અને મહેનત શું એ પૂરતું છે આ બધાના સામે લડવા?
બહુ મોટો સવાલ છે આ તો।
નવલકથામાં જુલી ઘણીવાર વિચારે છે કે બે જણ મળીને જીવન બનાવે છે, ભલે ગમે તે આવે, આ વિચાર જ એમના સંબંધનો આધાર બને છે, પણ પાનખરમાં જ પહેલો મોટો ફટકો પડે છે।
શું થાય છે?
પેલી આગની ઘટના।
હા, હેન્કની એક નાની ભૂલ, સગડીમાંથી ગરમ કોલસો કાઢ્યો પણ બરાબર ઠાર્યો નહીં, અને
ઘરમાં આગ લાગી ગઈ।
હા, અને એવી આગ લાગી કે એમનું બધું જ બળી ગયું, જે થોડું ઘણું હતું એ પણ ગયું. પહેરેલા કપડાં સિવાય કશું બચ્યું નહીં.
ઓહ, આ તો બહુ મોટી કસોટી કહેવાય. લગ્ન જીવનની શરૂઆતમાં જ ઘર ગયું, સામાન ગયો, ઉપરથી દેવું થયું હશે.
દેવું પણ થયું, એટલે હવે બીજો કોઈ રસ્તો નહોતો. મજબૂરીમાં એમને પેલો એમનો મકાન માલિક હતો ને, પેન્ડરક્રાસ્ટ, એમની જમીન પર એક જૂનું સ્મોક હાઉસ હતું, ત્યાં રહેવા જવું પડ્યું.
સ્મોક હાઉસ એટલે પેલું જ્યાં માંસને ધુમાડો આપીને સાચવતા હોય, એ નાની ઓરડી જેવું?
હા, બસ એ જ. એટલે એમની હાલત તો વધારે ખરાબ થઈ. એક તો પરાધીનતા વધી અને પેલો પેન્ડરગ્રાસ્ટ,
એ કેવો માણસ હતો?
એ બહુ કડક, પૈસાની બાબતમાં એકદમ ચોખ્ખો, એટલે એમના તરફથી દબાણ પણ રહેતું હતું.
અહીં શું લાગે છે, ખાલી હેન્કની ભૂલ હતી કે નસીબ જ વાંકું હતું?
બંને કહી શકાય. હેન્કની લાપરવાહી તો હતી, પણ એ જમાનામાં એવી પરિસ્થિતિમાં નાની ભૂલ પણ મોટી મુસીબત લાવી શકતી હતી. સાચી વાત છે.
અને મુશ્કેલીઓ ઓછી નહોતી થતી, શિયાળો આવ્યો એટલે તો હાલત વધારે બગડી.
હા, હાડથી જવી દેવી ઠંડી, કામકાજ મળે નહીં એટલે ભૂખમરાનો ડર.
આ બધી નિરાશા વચ્ચે એક સારી ખબર આવે છે ને?
હા, એક આશાનું કિરણ. જુલીને ખબર પડે છે કે ગર્ભવતી છે, એટલે થોડી હિંમત આવે છે બંનેમાં.
પણ એ ખુશી પણ જાણે ક્ષણિક નીવડે છે, કારણ કે પછી પેલી ભયાનક ઘટના બને છે, પૂર.
ઓહ હા, શિયાળાની વચ્ચે જ ગેપ ક્રીક નદીમાં એવું પૂર આવ્યું, આખી ખીણ પાણી પાણી.
અને સૌથી ખરાબ તો એ થયું કે જુલી પેલી સ્મોક હાઉસની ઓરડીમાં એકલી હતી ત્યારે પાણી ભરાઈ ગયું.
બરફ જેવું ઠંડુ પાણી એ ઓરડીમાં ધસી આવ્યું અને જુલી પોતાના પેટમાં રહેલા બાળકને બચાવવા માટે પેલું લાકડાના મોભ પર ચડીને કલાકો સુધી લટકતી રહી. એ દ્રશ્ય વાંચીને પણ ધ્રુજારી છૂટી જાય.
એ બચી ગઈ એ જ મોટી વાત હતી, પણ આ પૂરે એમને સાવ તોડી નાખ્યા, શારીરિક રીતે, માનસિક રીતે અને આર્થિક રીતે પણ.
અહીં પેલો માણસ અને પ્રકૃતિનો સંબંધ પણ દેખાય છે. પ્રકૃતિ કેટલી સુંદર લાગે પણ કેટલી ભયાનક રીતે ઉદાસીન પણ હોઈ શકે.
બરાબર, એને આપણા સુખ દુઃખની કોઈ પડી નથી હોતી. નવલકથામાં જુલી વિચારે છે ને કે ઠંડીને પડી નથી કે તમે સારા છો કે ખરાબ.
હા, ઠંડી તો બસ છે અને તમારે તેનો આદર કરવો પડશે, નહીતર તે તમને મારી નાખશે. કેટલી સાચી વાત છે. પ્રકૃતિની તાકાત સામે ટકવું હોય તો એને સમજવી પડે, એનો આદર કરવો પડે.
અને પછી વસંત આવે છે, ઋતુ બદલાય છે, પણ જુલીના જીવનમાં તો જાણે વધુ એક કસોટી આવવાની હોય છે.
હા, વસંત રાહત નથી લાવતી. જુલીને પ્રસવ પીડા શરૂ થાય છે અને એ પ્રસૂતિ ખૂબ લાંબી, ભયંકર પીડાદાયક.
સ્થાનિક દયણ મદદ કરે છે પણ અંતે જે બાળક જન્મે છે એ મૃત હોય છે, બાળકી.
આ નુકસાન આગ અને પૂર કરતા પણ મોટો આઘાત હતો જુલી અને હેન્ક માટે.
લેખકે જુલીના દુઃખનું વર્ણન બહુ ભારે કર્યા વગર કર્યું છે, પણ એની વેદના વાચક સુધી પહોંચી જાય છે. જુલીને એવું લાગે છે જાણે એના શરીરનો જ એક ભાગ કાપીને દાટી દીધો હોય.
પણ સૌથી અઘરી વાત કઈ છે ખબર છે?
શું?
કે દુનિયા અટકતી નથી. બીજા દિવસે સૂરજ ઉગે છે અને રોજિંદા કામો એની રાહ જુએ છે. નાસ્તો બનાવવાનો છે, ઘર સાફ કરવાનું છે, બસ આગળ વધવાનું છે.
આ જીવનની કઠોર વાસ્તવિકતા છે. ગમે તેટલું દુઃખ હોય, ચાલતા રહેવું પડે છે.
આટલો મોટો આઘાત સહન કર્યા પછી પણ જુલી ભાંગી નથી પડતી, હિંમત નથી હારતી. પૈસાની જરૂર તો હતી જ અને કદાચ દુઃખ ભૂલાવવા માટે પણ એ એક નવું કામ શરૂ કરે છે.
પેલું મોડ પેન્ડરગ્રાસ્ટની સેવા કરવાનું?
હા, શ્રીમાન પેન્ડરગ્રાસ્ટની પત્ની મોડ બહુ બીમાર છે, પથારીવશ છે, સતત પીડામાં. એમની સંભાળ રાખવાનું કામ જુલી લે છે.
આ કામ તો બહુ જ અઘરું હશે, શારીરિક અને માનસિક બંને રીતે. રોજ કોઈને પીડાતા જોવા, મૃત્યુની નજીક,
બહુ થકવી દેનારું કામ. પણ ધીમે ધીમે શું થાય છે કે જુલી અને મોડ વચ્ચે એક અનોખો સંબંધ બંધાય છે, શબ્દો વિનાનો, સહાનુભૂતિનો.
અહીં પેલી સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ, એ થીમ બહુ સ્પષ્ટ દેખાય છે, પણ એ કોઈ હીરોગીરીમાં નથી.
ના, બિલકુલ નહીં.
એ જુલીના રોજબરોજના કામમાં છે, પોતાની લાગણીઓને બાજુ પર મૂકીને જે જરૂરી છે એ કર્યા કરવાની ક્ષમતા, એક પ્રકારની ભાવનાત્મક શિસ્ત કહી શકાય.
અને આ સાથે સાથે સ્ત્રી શક્તિની પણ વાત છે. જુલીની જે આવડત છે, જે વ્યવહારુ બુદ્ધિ છે, જે આંતરિક મજબૂતી છે, એના કામનું જે મૂલ્ય છે,
જે ઘણીવાર દેખાતું નથી હોતું,
હા, એ બધું અહીં કેન્દ્રમાં આવે છે. જુલી પોતે જ એકવાર વિચારે છે, મેં વિચાર્યું કે હું જાણું છું કે લગ્નનો અર્થ શું છે, પણ હું ત્યારે માત્ર એક છોકરી હતી.
આ બતાવે છે કે કેટલી બદલાઈ ગઈ છે, કેટલી પરિપક્વ થઈ ગઈ છે આ બધા અનુભવોથી.
ચોક્કસ, એ પેલી સપના જોનારી છોકરી નથી રહી. જીવનની સચ્ચાઈનો સામનો કરીને વધારે મજબૂત બની છે. અને હવે વાર્તા અંત તરફ જાય છે, વર્ષ પૂરું થવા આવે છે.
હા, ઉનાળામાં પેલી મોડ પેન્ડરગ્રાસનું અવસાન થાય છે લાંબી બીમારી પછી.
અને અહીં એક અણધાર્યો વળાંક આવે છે.
શ્રીમાન પેન્ડરગ્રાસવાળો?
હા, પેલો કઠોર લાગતો માણસ. પત્નીના મૃત્યુ પછી એમણે જોયું હોય છે કે જુલીએ કેટલી નિષ્ઠાથી, કેટલી દયાથી મોડની સેવા કરી,
એટલે જાણે એમનું હૃદય કીગળે છે.
હા,
અને એ જુલી અને હેન્કનું બધું જ દેવું માફ કરી દે છે.
હા,
જાણે કોઈ કૃપા ઉતરી હોય એમના પર.
હા, તો બહુ જ મોટી રાહત કહેવાય એમના માટે. આખું વર્ષ જે બોજ લઈને ફરતા હતા એ ઉતરી ગયો.
બરાબર. અને નવલકથા જ્યારે પૂરી થાય છે વર્ષના છેલ્લા દિવસે, ત્યારે જુલી અને હેન્ક સાથે ઊભા છે. એમણે શું નથી જોયું આ એક વર્ષમાં, આગ, પૂર, બાળકનું મૃત્યુ, ભયંકર ગરીબી.
પણ તેઓ ટકી ગયા છે.
તેઓ ટકી ગયા છે. એમની પાસે ભૌતિક રીતે કદાચ કશું નથી, પણ એકબીજાનો સાથ છે અને એક નવી આશા છે.
કારણ કે જુલી ફરીથી ગર્ભવતી છે.
હા, ભવિષ્યમાં સુખ જ મળશે એવું નથી, પણ એક શાંત મહેનતથી કમાયેલી આશા જરૂર છે. એમણે એક વર્ષ પૂરું કર્યું છે, ટકી રહ્યા છે.
આ અંત લગ્નની પણ એક અલગ છબી રજૂ કરે છે ને.
હા,
શરૂઆતનો રોમાન્સ તો ક્યારનો જ જતો રહ્યો છે.
હા, એ તો ક્યાંય પાછળ છૂટી ગયો. હવે આ સંબંધ ટક્યો છે સાથે કરેલા કામ પર, સાથે સહન કરેલા દુઃખ પર.
હા,
આ એક સાચી ભાગીદારી છે.
અને હેન્કમાં પણ ફરક પડ્યો છે. એ પણ આ અનુભવોમાંથી પસાર થઈને થોડો નમ્ર બન્યો છે, વધુ વાસ્તવિક બન્યો છે.
એને સમજાયું છે કે તાકાત દેખાડવા કરવામાં નથી, પણ રોજની જવાબદારી ઉઠાવવામાં છે. જુલી કહે છે ને, એકવાર તમે કોઈની સાથે રહો અને તેમને ક્યારેક દુઃખ ન પહોંચાડો એવું ન બને.
હા, સંબંધોમાં આવું બધું ચાલ્યા કરે, એકબીજાને સમજવું પડે.
એટલે નવલકથાનો મુખ્ય સંદેશ શું કહી શકાય?
ટકી રહેવું, દ્રઢતા.
હા, મને લાગે છે કે એ જ. ગમે તેવી મુશ્કેલી આવે, હાર નહીં માનવાની. જે જરૂરી છે એ કરતા રહેવાનું. જુલીના જ શબ્દો છે, દુનિયાનું રહસ્ય એ છે કે જે કરવું જરૂરી છે તે કરવું. અમે વર્ષના અંત સુધી ટકી રહ્યા.
નિરાશાની વચ્ચે પણ આશા ટકાવી રાખવી.
બરાબર. હવે થોડી વાત લેખકની શૈલીની પણ કરીએ. મોર્ગેન આખી વાર્તા જુલીના અવાજમાં કહે છે, પ્રથમ પુરુષ કથન.
અને જુલીનો અવાજ કેવો છે? એકદમ સ્પષ્ટ, સીધો, લાગણીઓનો બહુ દેખાડો નહીં.
હા, એટલે જ્યારે ભયાનક ઘટનાઓ બને છે ત્યારે પણ એનું વર્ણન એ એટલી સહેજતાથી કરે છે કે એની અસર વધારે ઊંડી થાય છે. એ સંયમ જ એની તાકાત છે. અને ભાષા જે વિગતો આપે છે એનાથી આખું વાતાવરણ જીવંત થઈ જાય છે.
ખરો ને, પેલી એપ્લેશન બોલીનો લહેકો, રોજિંદા જીવનની ઝીણી ઝીણી વિગતો, રસોડામાં બનતા બેકનની સુગંધ હોય.
હા, કે સવારે પગ નીચે આવતા ઠંડા પાટિયાનો સ્પર્શ,
કે પછી ઘર પાસે વહેતા ઝરણાનો અવાજ, એવું લાગે કે આપણે ત્યાં જ છીએ, વાંચતા નથી પણ અનુભવીએ છીએ.
અને આ બધાની ભાવનાત્મક અસર બહુ જ જબરદસ્ત છે. આપણે જુલી સાથે જોડાઈ જઈએ છીએ, એના માટે સહાનુભૂતિ લાગે, આદર જાગે.
અને પેલી સાદા જીવનની રોમેન્ટિક કલ્પનાઓ હોય ને,
હા, એ તૂટી જાય છે.
એ તૂટી જાય છે, એની પાછળની કઠોર વાસ્તવિકતા સામે આવે છે અને આપણને વિચારતા કરી દે છે કે ખરી તાકાત, ખરી સ્થિતિસ્થાપકતા શું છે.
એ કોઈ મોટા નાટકમાં નથી, પણ રોજબરોજના નાના નાના સંઘર્ષોમાં ટકી રહેવામાં છે.
બિલકુલ. તો અંતે આપણે શું કહી શકીએ કે મા વાર્તા, જે લગભગ 125 વર્ષ જૂની છે, આજે પણ આપણને આટલી બધી સ્પર્શે છે, શું શીખવે છે આપણને?
મને લાગે છે કે એ માનવીય જુસ્સાની વાત કરે છે. ગમે તેટલા પડકારો આવે, માણસ ટકી રહે છે. અને એ ટકી રહેવામાં જ એક ગૌરવ છે, એક શાંત ગરિમા છે, સહનશીલતાનું ગૌરવ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોર કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.